पूज्य गुरुदेव सिन्हा वचनामृत त्रीस नंबर ना बोलमा छेली बेतन लाइन बाकी से वात आपने छेले कहे कि वस्तु केवी छे पूर्णानंदो नाथ सचिदानंद प्रभु छे छता एनी ज्यां सुधी पूर्णता प्रगट नथी त्यां सुधी पर्यायमां रागादी भले हो જેવો સ્વભાવ છે એવી જો પણતી થઈ જાય તો શું થાય તો શું થાય જેવો સ્વભાવ છે એવી જ પણતી જો થઈ જાય તો શું થાય તો સંસારે નહીં રહે અને મોક્ષ માર્ગે નહીં બે નહીં રહે જેવો સ્વભાવની પૂર્ણતા છે એવું જ જો પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ ગયું તો વિપરીતતા તો નહીં રહે સાથે શું નહીં હોય મોક્ષ માર્ગ પણ નહીં તો એવું નથી જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી બે ઓપ્શન છે બહિરાત્મપણું પણ હોઈ શકે અથવા અંતરાત્મ તે રાગાદી ભલે હો પણ તે વખતે શું હોય છે વસ્તુ મૂળ સ્વરૂપે એવી છે નહીં આ જ્ઞાનીને શું હોય છે નિરંતર વિશ્વાસ પોતાને અધુરાશને કારણે પર્યાયમાં રાગાદી છે પણ વિશ્વાસ શું રહ્યો છે કે મારું જે ત્રિકાળી અસ્તિત્વ છે એ ક્યારેય રાગમય નથી અને એ વિશ્વાસના આધારે તો એ ઉગ્ર પુરુષાર્થ કરે છે પર્યાયમાં રાગ હોવા છતાં મારું જે એકરૂપ અખંડ અભેદરૂપ જે મૂળ અસ્તિત્વ છે એમાં રાગનો પ્રવેશ નથી અને એ વિશ્વાસે એનું વધારે ને વધારે અવલંબન લઈને એ મોક્ષ માર્ગમાં આગળ વધે આપણે તો કોઈ એ રીતે વિચારીએ મૂળ અસ્તિત્વને ઓળખું છે નથી ઓળખું છે નથી મૂળ એક સમયમાં જે કાંઈ વિભાવ ઉત્પન્ન થતા જાણ હું સર્વાંગે અશુદ્ધ થઈ ગયો હોય વિભાવરૂપ થઈ ગયો એવી એક ભ્રાંતિ થઈ જાય છે થાય છે કેવી છે એક સમયની અશુદ્ધતાને આપણે ત્રિકાળી માની બેસીએ છીએ છે એક સમયનું અસ્તિત્વ છે એવું કીધું ને અહીંયા એ રાગાદી પર્યાયમાં રાગાદી ભલે એટલે સાધક દશા છે અથવા તો આપણામાં જ તો છે પણ મૂળ ધ્યાન શું રાખવા જેવું છે કે મારું જે મૂળ અસ્તિત્વ છે એમાં ક્યારેય રાગનો પ્રવેશ નથી અને તેથી મારી પાસે શું છે ધ્યેય તત્વ સદાકાળ મોજુદ છે ભલે ધ્યાન નથી મારી પાસે શું છે કોનું અસ્તિત્વ છે ધ્યેય તત્વ મારી પાસે સદાકાળ મોજુદ છે મેં નથી સ્વીકાર કર્યો એ મારો દોષ છે અને એટલા માટે મારા માટે આપણા બધા માટે સાધનાનો અવસર તક ક્યારે છે હર સમય અરે આનાથી સરળ બીજું શું હોય સહેલું શું હોય ઘણા કે ને અમને સહેલો માર્ગ દેખાડો અરે તારી પાસે આશ્રયભૂત તત્વ આધાર લેવા જેમ કોઈ હોય છે ને કદાચ વેપારમાં કદાચ એવું હશે કદાચ ક્યારેક એવું બન્યું હશે શું કહેવાય સિઝન નહીં પેલું કેશ કરન્સી ન હોય પણ પેડા હોય ફિક્સ માને તો કહેવાય નથી જ કાંઈ ને એમાંથી બહાર કાઢી લેશે એમ જેને કહે ને કે અત્યારના નથી એમ અહીંયા શું છે પરણતીમાં મારે વિપરીતતા છે પણ ભૈરો ભંડાર તો સદા આનો એક વિશ્વાસ લાવીને આ કામ કરવા જેવું છે બાકી તો અનાદિકાળથી એ જ તત્વને જો આપણે અશુદ્ધ રૂપે માની લીધું તો આપણા હાથમાં શું રહેવાનું અવસર ક્યાંથી રહેવાનો આપણા માટે આપણી પાસે કોઈ ઉપાય નહીં રહે તે સુંદર રીતે આપણને વાત કહે છે કે પર્યાયમાં રાગાદી ભલે આ એક આખું શું છે કોઈ કાળ વખતે નિરાશા થતી હોય હું કેમ કરી શકીશ કારણ કે પર્યાયમાં જઉં તો કેટલો ભય કે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના ફળમાં તો ક્યાંય નિગોદમાં ને એમાં ચાયલા જશો ને બધું ઘણું છે એનું ફળ એવું પણ છે સાથે સાથે જે મોલામાં કહે ને અનેક નિરાશામાં એક આશા છે ને, એ શું છે સિલ્વર લાઇનિંગ શું છે ડાર્ક ક્લાઉડમાં, એવું છે ને અહીંયા નથી, તારી પાસે તો આખું તત્વ ભરેલું છે. તું એક સમયના વિભાવથી નિરાશ થતો નહીં, તારી પાસે એક અખંડ તત્વ સદાકાળ મોજૂદ છે, બસ એનો એક સ્વીકાર જ. તે અહીંયા એ વસ્તુને તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના તે એટલે કોણ, ફરીથી લઈએ, તે એટલે કોણ, આત્મા તો છે તે હજી કંઈક આમાંથી ઉપર આવ્યું લઈને ના, પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં જે પોતાની શુદ્ધતા છોડતો નથી તે શું છે, પર્યાયમાં. અને એ રીતે વિચાર કરીએ, પર્યાયની એક સમયની અશુદ્ધતાની તાકાત નથી કે મારા ત્રિકાળી શુદ્ધ સ્વભાવને અશુદ્ધ કરી શકે, ઉલટાના શુદ્ધ સ્વભાવની એવી તાકાત છે કે એનું અવલંબન લેશે પર્યાયની અશુદ્ધતા ટળી જશે. એમ હોય ને, આ એક સ્વભાવની શું આવી જોઈએ અંદરમાં, એક જેમ કે ને રૂચિ કામ કરે એ વગર તો કાંઈ જ કામ થવાનું નથી. ખડક હોય ખડક, એને ગમે એટલું પાણી પછાડે તો પાણી પાછું જ પડે છે, અથવા મોટી હાર્ડ દિવાલ હોય એમાં શું છે માથું ભટકાડું શું થશે, માથું ફૂટશે ઓલાને કાંઈ નહીં થાય. એમ ત્રિકાળી દ્રવ્ય કેવું છે, ગમે પર્યાયમાં એક રીતે વિચાર કરીએ, અહીંયા તો અહીંયા રાગાદી એ રીતે એક વિચાર કરીએ, નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગ એવી વિપરીતતા પણ પોતાના ત્રિકાળી સ્વભાવમાં અંશ માત્ર રંચ માત્ર પણ વિપરીતતા અશુદ્ધતા અપૂર્ણતા કરાવી ન શકે, આ સ્વભાવનું સામર્થ્ય છે. પણ અનાદિકાળથી એ સ્વભાવના સામર્થ્યને સ્વીકાર્યા વગર કોના જેવા રખડીએ છીએ આપણે. વરાકા શાસ્ત્રમાં ગુરદસી ઘણી વાર કહે છે ને, કલશમાં આવે છે ને વરાખા, વરાખા એટલે ભિખારી જેવા. આપણે ભૈરો ભંડાર હોવા છતાં એક સમયની પર્યાયની અશુદ્ધતાની પાછળ આપણે આપણી જાતને એ ભિખારી જેવા માનીએ, તો તે ફરીથી તે એટલે પર્યાયની અશુદ્ધતા જેના અશુદ્ધતા જેને અશુદ્ધ ન કરી શકે એવો નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના. સાધના એ શું આવી, પર્યાય, ઉપર શું આપ્યો વિષય, એનો જ હવે અર્થ, મોટા હાઈફન છે ને બે, એનો અર્થ પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધક દશાની સાધના. હવે શબ્દ શું આવ્યું છે, શબ્દ શું આવ્યું, એકાગ્રતારૂપ સાધક દશા. એમ કેમ આવ્યું, એમ કેમ આવ્યું કે પૂર્ણતા સાધ્ય થવા પહેલા નિયમથી શું હશે, ચારિત્રરૂપની એકાગ્રતા હશે, એટલા માટે. બાકી તો સાધક દશા ક્યાંથી શરૂ થાય છે, ચોથા ગુણ સ્થાનથી. અહીંયા શેની વાત લીધી, એકાગ્રતાની વાત, ચારિત્રની વાત લીધી. શા માટે લીધી, કારણ કે જેને જેને સાધ્ય, આગળ શબ્દ આવશે સાધ્ય એટલે મોક્ષ દશા, જેને પ્રગટ થાય એને ઇમિજિયટલી પૂર્વ પર્યાય કઈ હશે, ચારિત્ર રૂપની સાધક દશા. સમ્યક દર્શન છે, પછી મુનિરાજની ચારિત્રની દશા છે, અને પછી પૂર્ણતાની પ્રાપ્તિ થાય. એટલા માટે લીધી કે ક્યારે પણ એવું ન બને કે ગ્રસ્ત દશા હોય અને ન્યાથી સીધું પૂર્ણતાને પામી જાય. ભલે એ બધી શું છે, સાધક દશા છે, ચોતેરથી લઈને બારમા સુધીની બધી કઈ છે સાધક દશા, પણ એનો પણ નિયમ છે. પેલો કયો નિયમ છે, એક ત્રણ છે ને, બહિરાત્મા અંતરાત્મા અને પરમાણ, એમાં એક નિયમ શું છે, ક્યારેય કોઈ પણ જીવ બહિરાત્મામાંથી અંતરાત્મા થયા વિના ક્યારે પરમાત્મા નહીં બને, એક નિયમ. બીજો નિયમ શું છે, અંતરાત્મામાં આવ્યા પછી પણ ગ્રસ્ત દશામાં રહીને પણ ક્યારે પૂર્ણતા નહીં પામે છે ને, એ તો બધા નિયમ. એટલા માટે અહીંયા કેવો લીધો, એકાગ્રતાની લીધી. બાકી તો સમ્યક દર્શન થાય પણ જ્યાં સુધી કઈ દશા ન આવે, મુનિ દશાની ચારિત્રની એકાગ્રતાની, એમાં પણ હજી એક નિયમ લેવો હોય તો શું નિયમ લઈ શકાય? જ્યાં સુધી છઠ્ઠે સાતમે જોયેલા કરશે તો પણ નહીં થાય, શ્રેણી માંડવી પડશે. એટલા માટે અહીંયા આ પ્રકાર એક સામાન્ય કહીએ, સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે નિયમથી થવાનો છે અર્ધ પૂતગલ પર, પણ એમાં રહેશે અને તો ક્યાંય એ પ્રશ્ન નથી. તો અહીંયા એ રીતે અહીંયા ઉત્કૃષ્ટ પણ હવે મોક્ષ દશાની માર્ગ છે. તો પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા, એકાગ્રતા શું અર્થ થશે? એકાગ્રતા એકને અગ્ર, એટલે એકને અગ્ર, વેરી ગુડ. એટલે એનો અર્થ એકને અગ્ર, એકને એવો મુખ્ય કરજે કે એમાં અનેકપણું ન દેખાય. આ એકાગ્રતા, એકને એવો મુખ્ય કરે કે કોણની અનેકતા કોઈ નહીં દેખાય. પરદ્રવ્ય સાથેની અનેકતા, પર્યાયની અનેકતા, ગુણ ભેદની પણ અનેકતા ન દેખાય. આ અને હંમેશા ધ્યાનનું ધ્યેય એક જ હોય છે. એટલા માટે ધ્યાનની વ્યાખ્યા શું આવે છે? એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ. એમાં ભેદ ક્યાં કરશો? સ્પીડ ક્યાં છો? એકાગ્ર એક બાજુ અને એ અસ્થિમાં, અને બીજું ચિંતા નિરોધ. એકને જ્યાં કોઈ મુખ્ય કરે છે તો ઉપયોગની સ્થિરતા થયા વગર રહેતી નથી, અને ત્યારે અન્ય વિકલ્પો, અન્ય ચિંતા એટલે અન્ય વિકલ્પ શું થઈ જાય છે? છૂટી જાય છે, અને તેનું નામ ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનનો વિષય અનિત્ય નહીં હોય, ધ્યાનનો વિષય અનેક નહીં હોય. કારણ કે અનિત્યપણામાં શું થશે? સ્થિરતા ક્યાંથી થવાની છે? ફરીથી ધ્યાન ઈસેમાં આવે, ચારિત્રમાં, અને ચારિત્રમાં શું હોય? સ્થિરતા હોય. પણતીમાં સ્થિરતા જોવે છે, ઉપયોગની સ્થિરતા જોવે તો વિષય અસ્થિર કેમ હોય છે ને? ખ્યાલ તો આવી શકે છે ને? મારે ગેડું ખાવું છે અને જે પદાર્થ લો એ જ પોતે કડવો હોય, શું થવાનું? જીવનમાં આ બધા પ્રકાર બહુ સુંદર રીતે સમજશો તો કેટલી આચાર્ય દેવોની કથન પદ્ધતિ, જ્ઞાનીઓની કથન પદ્ધતિમાં કે તારે અંતે શું કરવું છે? એકરૂપતામાં રહેવું છે કે અનેકતામાં ભટકવું છે? સિદ્ધદશા કેવી છે? કેટલા કાળ સુધી? અનંતકાળ રહી શકાય? રહી શકાય અનંતકાળ એક જ જગ્યાએ? કઈ બીજું હાયલા ચાયલા વગર બોલવાનું જા દે, પણ આમ હાયલા ચાયલા વગરનું પણ કંપન વગર એક જગ્યાએ રહી શકાય? થાક તો લાગે ને પછી બેઠા બેઠા ક્યાંય. સ્વભાવ જો એકરૂપ છે તો સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી પૂર્ણ દશા એકરૂપ કેમ ન હોય? તો એ સિદ્ધ દશા એકરૂપ છે, આશ્રયભૂત તત્વ એકરૂપ છે, અને તો એમાં એકાગ્રતા થાય એ પણ એકરૂપ દશા. તો અહીંયા પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ, અને આ જ આપણા જીવનમાં શું થાય છે? ઉપયોગ અને પણતી ભટક્યા કરે છે. એક વિષયમાં ક્યારે કોઈને ભલે ગમે તે ગમતો વિષય હશે, એમાં પણ ઉપયોગ ચલિત થયા વગર રહેશે નહીં. કોઈ કે ના મને આ બહુ ગમે, બહુ, કેટલો વખત ઉપયોગ રહેશે? આપણને એમ લાગે હું એક ત્રણ કલાક સુધી ઓલું જોઉં છું, એ ખોટું છે. એનો ઉપયોગ વચ્ચે તો કંઈક ચલિત થઈ ગયો છે, આપણે પકડી પાડતા નથી. કોઈ કહે ને હું જોવા જાઉં છું, આઠ કલાકની મેચ જોઉં છું, મારો તો ઉપયોગ ત્યાં શક્ય જ નથી. અસંગ સમયે ઉપયોગ બદલા વગર રહેતો નથી, પણ એ ઉપયોગ એટલો જલ્દી બદલાય છે કે આપણને પકડવામાં આવતો. બધા છે પ્રવચન શર્માને એના માટે કયો દ્રષ્ટાંત આપ્યો છે? કાગડાની શું છે? કીકી કેટલી છે? કીકી કેટલી છે? એક છે કે બે છે? એના કાણા બે છે, અને કીકી એક એટલી ફાસ્ટ ફરે છે કે આપણને એમ લાગે આપણી જેમ જાણે બે છે. એવી રીતે ઉપયોગ એટલો ફરે છે કે આપણને પકડવામાં નથી આવતો, એટલે આપણને એમ લાગે મારો ઉપયોગ કેવો છે, એક જ વિષયને પકડીને. અરે સુખ જોવે છે અને મળે નહીં તો ઉપયોગ તો બદલશે વિષય. અને જ્યાં ઉપયોગમાં સુખ મળી ગયું તો વાઘસી સંયોગ હોય તો પણ ઉપયોગને ચલિત ન કરી શકે. આ આવું તત્વ છે. તો એવા પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ સાધક દશાની સાધના એવી કર એવી કર એવી કરીને શું છે લાસ્ટ સ્ટેજ જે મતલબ હોય છે ને, રોકેટ ધીરે ધીરે એને શું કરતા હોય છે, ફાયર કરતા હોય છે ને આઉટર સ્પેસમાં જેને ફોર્સથી મોકલવા માંડે, એમ આ શું છે. હવે એકાગ્રતાનું આ છેલ્લો એવો પુરુષાર્થ કર કે જેનાથી તારું સાધ્ય અને સાધ્યનો અર્થ મોક્ષ એ પૂર્ણ થઈ જાય. તારી સાધ્ય દશા જે પૂર્ણ છે તે તને પ્રાપ્ત અને પ્રગાઢ થઈ જાય. તો આ સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જો પહેરીથી ફરીથી શરૂઆત સેનાથી શરૂ કરી હતી, પહેલી જ લાઈન એ જ બોલમાં 30માં શુદ્ધ ચેતન જ્ઞાયક પ્રભુની જો પેલું શું આવ્યું હતું, દ્રષ્ટિ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, અને પછી શું આવ્યું હતું, અનુભવ એટલે ચારિત્ર. આ ચારિત્રની વાત કરી. આ આખી સાધક દશાની એ પૂર્ણતાની અને આવી એકાગ્રતા રૂપની ચારિત્રની સાધના જ્યાં થાય છે ત્યાં અલ્પકાળમાં એને પૂર્ણતાની પ્રાપ્તિ થયા વગર એ રહેતી નથી. એ રીતે આખું આપણને સાધક દશાની આખી પૂર્ણ આપણને વાત એ કરી. એકત્રીસમાના બોલ ઉપર આપણે આવીએ. ઈચ્છા નિરોધ કરી સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને ભગવાન તપ કહે છે. નહીં હવે આવશે ને 10 લક્ષણમાં આવે, શું આવશે, સંયમ આવશે, સંયમ પછી શું આવશે તપ. અને આપણે તો ઘણા તપ કરી ચીક્યા છે, કેમ ઘણી વાર ઉપવાસ કે બધા કર્યા છે, નથી કર્યા. અને અમારા તો ઉપવાસ એટલા સારા થાય છે કે અમને કઈ ખાવાનું પણ યાદ હોય, ઘણા સારું હોય છે ઉપવાસ લઈને સાતાનો ઉદય તો યાદ પણ ના આવે. સારી વાત છે એટલી વખતે નિવૃત્તિ લઈને કહ્યું છું, કોઈનામાં ટીકાની કે એની માટેની વાત નથી. આપણે આપણા જીવનમાં તો કે આની કરતા ખાઈ લેવું સારું ને ફરીથી એ પ્રમાદનું સૂચક છે. ક્યાંક કામ આવી પડ્યો તો કદાચ હવા ત્યાં જ ભૂખ્યો રહી શકશે ને અહીંયા આવે તો શું છે. જીવનમાં ક્યારે પણ પ્રમાદ કરવો નહીં અને શક્તિની અધિક પરિણામ બગડે એવું કરવું નહીં. એટલે આવ્યું તો આજે ફરીથી ભોગ ઉપભોગ પરિમાણમાં શું આવ્યું, વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગ છોડવા જાય ને, ભોગ ઉપભોગના નિમિત્તે હિંસા થાય છે તેથી આવ્યું તો ને શબ્દ. આ બે જ જીવનમાં ધ્યાન રાખવા જેવું છે. 12માં કદાચ ચલો 12માં કદાચ ડોક્ટર કે ના તમારે થોડું ફાસ્ટિંગ કરવું પડશે ત્યાં તો તૈયાર થઈ જાય, ને અહીંયા કે મારાથી તો એવો પ્રમાદ કરીશ નહીં. અને સાથે સાથે અને એવું જરૂરી નથી દરેકને આ પ્રકારનું હોય, હઠનું તો કોઈ જ કાર્ય નથી, હઠ કરીને પરિણામ બગડે એવું પણ કાર્ય કરીશ. તો અહીંયા તો એક સાચું તપ કોને કહેવાય છે, ક્યારે પણ એવા પ્રકારના પરિણામ ન કરવા, ઉપવાસ ને પ્રચખાણ લઈ અને પછી યાદ શું રાખવું, શું યાદ રાખવું, મારે ખાવું નથી ખાવું નથી, તો ઉલટાનું યાદ પણ કર્યું તે આજ નથી ખાવું કરીને પણ કોને આપણે મુખ્ય કરીએ છીએ. ઉલટાનું એટલો સમય નિવૃત્તિ લઈને કંઈક તત્વ અભ્યાસમાં કે એમાં ઉપયોગ લગાડજે. ઉપવાસના પચકાણ લઈ લીધા છે હવે શું કરવાનું, ટાઈમ પાસ કરવા. ટાઈમ પાસ કરવા માટેનો છે, મનુષ્ય ભવનો એક ક્ષણ પણ મહાકિંમતી છે ને એની બદલે એને શું થાય, મારે હવે શું કરવું છે, ટાઈમ પાસ કરવો છે. તો કંઈક વાંચવા બેસી કંઈક જોવા બેસી જઈ ઉલટાનું પાપમાં અધિકતા છે. તો અહીંયા આખી સુંદર તપની વ્યાખ્યા અને આ નાસ્તિથી વ્યાખ્યા છે. ઈચ્છા નિરોધ તપ એ કેવી વ્યાખ્યા છે, નાસ્તિથી. અને અસ્તિથી શું છે, સ્વરૂપ પ્રતપન ઇતિ તપ. સ્વરૂપમાં એવો સ્થિર એકાગ્ર થઈ જાય કે સ્વરૂપ પોતે વિતરાગતાથી દીપી ઉઠે અધિકપણે. જેમ અહીંયા અત્યારના એને બ્રાસો કે ને પિત્તળ કે એના ઉપર લગાડે, બ્રાસો લગાડે ને તો એ કેવું થઈ જાય, ચમકે છે. પેલાના જમાના એમ કે સોનાને શું લગાડે, ગેરું લગાડે એમ કહેતા. તો એ સોનું કેવું છે, ચમકે. એમ આત્મા સેનાથી ચમકે, ઉજ્જવળ થાય, પવિત્ર અધિક થાય કે પોતાની વિતરાગતાથી. તો સ્વરૂપમાં એવો લીન થઈ જાય કે ઈચ્છારૂપી રાગરૂપી અમલિનતા અલ્પજરે એની ઉજ્જવળતા, તેનું નામ તપ કહેવામાં. તપ એ શું છે, તપ ફરીથી, તપ એ શું છે, સાધનાનો એક અંશ છે. અને સાધના ક્યારેય દુઃખમય ન હોઈ શકે. જો સાધના સ્વયં દુઃખમય હશે તેનું ફળ પણ કેવું હશે, દુઃખમય જ હશે. બીજો આપણે કડવાનું વાયવું છે કારેલાનું, તો વૃક્ષ એનું થશે મીઠા આંબાનું. લીંબોળી વાવી છે, શેની રાહ જોશું હવે, આંબાનું. કારણ સદસ્ય કાર્ય, જેવું કારણ. તો જો મોક્ષ માર્ગ, ખાસ કરીને ચારિત્ર, ખાસ કરીને વ્રત તપ આદિ, એ જો પોતે દુઃખમય હશે, ઘણી વાર એમ થાય ને મુનિરાજ પછી આગળ શું શબ્દ વાપરવો, બિચારા ને, બિચારા વન જંગલમાં એકલા બધું. મુનિરાજ ને દરરોજ કેટલી વાર આહાર હોય છે, મુનિરાજ ને દરરોજ કેટલી વાર આહાર હોય છે, ક્યારે એક વાર એમ ન પહેલેથી વિચારવું, અરે એને આહાર દરરોજ લેવો એવો પણ નિયમ નથી. સ્વરૂપમાં એવા જામી જતા હોય કે આહારનો જ વિકલ્પ ના આવે. અને કદાચ આહારનો વિકલ્પ આવે તો એ આહાર લેવા નીકળી પડે એમ પણ ન હોય, ઉગ્ર પુરુષાર્થ કરીને એ આહારની ઈચ્છાનો અભાવ ન હોય. આ બહુ જ આપણા માટે વિચારવા જેવું છે. એમની ભૂમિકામાં એ શું કરે છે, ભૂખ આહારનો વિકલ્પ આવ્યો, શું કરે છે, વિષય ગોતે છે. અને આપણે શું કરીએ છીએ, વિકલ્પ આવ્યો નથી અને શું છે, વિષય ગોતવા જાય. આટલા બધા આપણે એ વિષયોના ભિખારી છીએ. અને મુનિરાજ કેવા છે, ઇન્દ્રિય વિજયી છે. આવે છે 28 મૂળગુણમાં આવે છે, 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય. ઇન્દ્રિયોના ગુલામ નથી. રસેન્દ્રિયમાં કે ભૂખ લાગી છે, તરસ લાગી છે એટલે ગુલામ થતા નથી. અને આપણે તો શું છે, ઇન્દ્રિયોના ગુલામ છે અહીંયા. તો એ મુનિરાજ, તપ એ ચારિત્ર સાધના છે, એ સુખમય છે. ક્યારે પણ એમ ન વિચારવું કે ઋષભદેવને કેટલા વખત સુધી આહાર ન મળ્યો, 13 મહિના. અને ક્યારેક પ્રશ્ન ન થાય, એ બધા ઇન્દ્રોની બધા ક્યાં ગયા, એમણે ઉપયોગ મૂકીને જોવું જોઈએ ને કે એમને દીક્ષા તો આપણે આપી છે, બધી વ્યવસ્થા થાય છે કે ન થાય. એના માટે ગર્ભમાં આવવા પહેલા સહોદર મિત્ર કોને આજ્ઞા કરે, કોબન જાઓ વ્યવસ્થા કરી આવો, બરોબર નગરને સુંદર રીતે સજાય તે બધું કરો ને. 9 અને 6 15 મહિના સુધી શું કરો. તો આવી રીતે કોકને એકને નહીં નિયુક્ત રાખ કરવો જોઈએ ને, એપોઈન્ટ, શું કે એપોઈન્ટ કરવો જોઈએ ને કે એમને આહાર નહીં કરે કે ના કરે. એ ઉદ્દેશિક આહાર થશે, એ નિયમથી વિરુદ્ધ છે. અને આહારનો યોગ નહોતો તો એ ઋષભદેવ મુનિરાજ દુઃખી નહોતા. આપણે આપણી લેવલથી એમને માને કે એમને દુઃખ હતું, અરે એમને અતિન્દ્રિય આનંદના વેદનમાં એ શરીર પ્રત્યેની એટલી ઉપેક્ષા વૃત્તિ થઈ કે એમાં આહાર ગયો છે કે નથી ગયો એ પણ જોવા માટે ઉપયોગ ભટકતો નહોતો. આ એનું નામ સાચું તપ છે. આપણી જેમ તપની વિચારણા કરીએ છીએ એવું તપ નથી, એ તો શું છે, ખરેખર તપનું જેને કહે ને વ્યવહાર રૂપ પણ આપણી પાસે નથી. બાળ વ્રત ને બાળ તપ, બહુ સરસ શબ્દ એના માટે વાપરો. એમ કેમ વાપરો છે બાળ વ્રત ને બાળ તપ, જેમ નાનું બાળક હોય ને એના રમકડા હોય એને એ ખરેખર કેવા માને છે, એમાંથી કઈક તૂટી જાય જાણે સાચું મારું ઘર તૂટી ગયો એવો એનો અભિપ્રાય છે ને, એવી જ રીતે આ અજ્ઞાનથી ભરેલા આપણા એ બાળ તપ ને બાળ વ્રચે ત્યાં ઈચ્છાનો નિરોધ કરી આ નાસ્તી આવી. અસ્થિમાં શું આવી? સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને. ફરીથી શું શબ્દ આવ્યો? સ્થિરતા. પણતી તો સ્થિર થઈ છે, હવે ઉપયોગ પણ સ્થિર થાય. એ ઉપયોગ વારે વારે બહાર ભટકતો નથી એમાં કે મને વિષય મેળ્યો છે નથી મેળ્યો શું થયું છે એમ નહીં. ઈચ્છાનો નિરોધ કરે છે, ઈચ્છાઓ અટકે છે, તો ઉપયોગ બહિર્મુક્તામાંથી ક્યાં આવે છે? અંતર સ્વરૂપ એટલે કે સ્વભાવની, બે એક જ સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને ભગવાન શું કહે છે? તપ કહે છે. આપણે ચલો આપણા ઉપરથી વિચારીએ, આપણે કોને તપ માનીએ છીએ? ઈચ્છાના બદલવાને. પેલા દિવસે ખાવાની ઈચ્છા હતી, આજે કઈ ઈચ્છા થઈ? નહીં ખાવાની. કોનો બદલાવ કર્યો? ઈચ્છાનો બદલાવ છે, નિરોધ નથી. તો આપણે ઈચ્છાના બદલાવને તપ માનીએ છીએ અને યથાર્થ તપ તો ઈચ્છાનું શું છે? અટકવું છે, તેને તપ કહે છે. સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ. વિશ્રાંતિ તો ખબર હશે ને, વિશ્રાંતિ કોને કહેવાય? થાક ઉતરી જાય, આરામ થાય. મુનિરાજ ક્યાંક કરતા હશે વિશ્રાંતિ? પોતાના આત્મા હું મળે, ક્યાંક સરસ જરા ઠંડી હવા, શું કઈ કુલ બ્રિજ આવતી હોય ને આમ બધું, તો જરા સરખું લાગે ને બધું. તમે એમ કે અહીંયા મચ્છર માખર કરડતા હોય અને આટલું ગરમી હોય ને તમે કે વિશ્રાંતિ મળે. ઉપયોગ બદલાવીને એક વાર જોજે તને શું મળે છે. શું કરીએ છીએ આપણે? અરે એક સામાન્યપણે બહુ જ ગરમી લાગતી હોય, બહુ તરસ એવું લાગ્યું હોય, એમાં કોઈક મિત્ર મળી ગયો ને વાતો એ ચડી ગયા, શું વયું જાય? શું થાય છે? કેમ હતું ને હમણાં કહેતો તો બહુ ગરમી લાગે છે ને બહુ આ લાગ્યો છે, ઘરે આવીને કે ના ભોજનમાં તૈયાર રાખજો બેસી જાઉં. અને ઉપયોગ બદલવાનો ઉપાય કોઈ દે આપણે કરતા નથી. શું કરીએ છીએ આપણે નિરંતર? શું કરીએ છીએ? સંયોગ બદલવાનો પ્રયાસ. પ્રયાસ કરી શકતા આપણા હાથની વાત નથી. ખરેખર ઉપાય શું છે? ઉપયોગ બદલવાનો. અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? સંયોગ બદલવાનો નિર્થક નિરર્થક એ આપણે પ્રયાસ કરીએ છીએ. આપણે સંયોગ બદલવો કે આપણા હાથની વાત નથી. તો અહીંયા ઈચ્છાનો નિરોધ કરી સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને ભગવાન તપ કે. સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ. વિશ્રાંતિ અરે એવા સ્વરૂપમાં જામી જાય છે કે મને મહિનાઓ સુધી પણ એ કોઈ નગરમાં જવાનું કે એ પ્રકારના વિકલ્પ ના હોય. પ્રમાદી કોણ હોય મુનિરાજ કે આપણે? પ્રમાદી કોણ હોય? મુનિરાજ હોય કે એમાં પૂછવાનું હોય? મુનિરાજ તો ન જ હોય ને. અરે મુનિરાજ એવા પ્રમાદી છે કે સ્વરૂપમાંથી બહાર નથી આવતા, અને આપણે એવા પ્રમાદી છીએ કે વિભાવમાંથી અહીં આવતા નથી. જામી ગયા હોય અંદરમાં, જેમ બરફની શિલા હોય એમ શીતળ સ્વભાવમાં એવા જામી ગયા છે. કસાઈનો રસ એટલો મંદ પડી ગયો છે કે જાણે હવે ગુજરાતીમાં કહીએ કેવડના તો હાથ વેતરી ગયું છે. એવા સ્વરૂપની સ્થિરતામાં જામી જાય છે. જંગલમાં બાયમાં શું બની રહ્યું છે એ તરફ શું કરી નાખ્યું છે એમણે? આવી દશા કેમ થઈ ગઈ? એકમાં આવી ઉપયોગની એકાગ્રતાની સ્થિરતા કેમ જામી ગઈ છે? સંકેલી લીધું છે. પાંચ ઇન્દ્રિયના બાયના વિષયો તરફ જતી જે વૃત્તિ છે એને હવે શું કરી લીધી છે? સંકેલી લીધું. કારણ કે બહિર્મુખ જતી પણતીમાં એમને આત્માન્ય ઘાતનો ભય લાગ્યો છે. જેમ કાચબો હોય છે ને એના શું હોય છે? પગને આમ બહાર હોય છે, પણ જ્યાં ભય લાગે તો શું લે છે? સંકેલી લે છે ને. એમ આપણને ક્યારે પણ ભય લાગ્યો નથી, એટલે શેમાં જઈએ છે? વૃત્તિ બાહ્યમાં બહિર્મુક્તામાં વિસ્તૃત વિસ્તારમાં જાય. મુનિરાજે શું કરી નાખ્યું છે પોતાની? એના માટે નિયમસારમાં મુનિરાજની વ્યાખ્યામાં પદ્મ પ્રબલધારી દેવ કહે છે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી દેહ માત્ર જેને રહી ગયો છે. શું કહે છે? પાંચ ઇન્દ્રિયના વિસ્તાર આપણે તો શું કરી નાખ્યો છે? વિસ્તાર કરી નાખ્યો. અને એમણે શું કહ્યું? એના વિસ્તારથી રહીત દેહ રહી ગયો છે. દેહ કેમ ન છૂટી ગયો? બીજું બધું જો વસ્ત્ર પાત્ર ગ્રસ્ત દશા બધું જ છૂટી ગયું છે તો આ શરીરે છોડી દેવું જોઈએ ને. વસ્ત્ર પાત્ર આદિના હોવા એ રાગનું સૂચક છે અને શરીરનું હોવું એ આયુષ્યનું સૂચક છે. બે ફરક છે. શું છે? આયુષ તો શરીર તો અરિયન દશામાં હશે. શરીર છે એટલે એમાં એકત્વ છે કે અસ્થિરતા છે એવો કોઈ નિયમ નથી. પણ બાયમાં શરીર ઉપરાંત કાંઈ પણ છે તો શક્યતા કઈ છે? એકત્વ પણ હોઈ શકે છે અને અસ્થિરતા પણ. જ્યારે મુનિરાજને એ બધું છૂટી ગયું અને શરીર રહી ગયો છે કારણ કે એ આયુષ આધીન જે ની સ્થિતિ છે તો એ સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ વિશ્રાંતિ થઈ ગયો. ઉપયોગ અંદરમાં જામી જાય છે અને એનું અર્થ છે ચૈતન્યનું એટલે કે જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થઉજા અસ્થિ આવી. ઓલું ઈચ્છા નિરોધી શું આવ્યું હતું? નાસ્તિ. હવે શું આવ્યું છે? ચૈતન્યનું એટલે કે જ્ઞાયકનું નિસ્તરંગ. નિસ્તરંગ તરંગ તો જોયા હશે ને સમુદ્રમાં, તરંગો જે વાઇબ્રેટ થતા હોય છે ને બધા તરંગો ધ્રુજતા હોય એમ અહીંયા હવે શું છે? નિસ્તરંગ આવે છે. સમયસારમાં દ્રષ્ટાંત આવે છે કરતા કર્મ અધિકારમાં, પવનનું વાવવું અને નહીં વાવવું સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. સમુદ્રમાં જેમ પવન ન વાય તો સમુદ્ર કેવો થઈ જાય છે? નિસ્તરંગ, સ્થિર થઈ જાય. અને જોરદાર હવા આવે તો શું થાય છે? એ ઉછળે તરંગ થઈ જાય છે એમાં ધ્રુજારીએ. અહીંયા હવે શું થઈ ગયો છે? ઉપયોગ કેવો થઈ ગયો છે? નિસ્તરંગ, સ્થિર થઈ ગયો છે. અરે પણતીની સ્થિરતા જામી છે, ઉપયોગની સ્થિરતા જામતી જાય છે તો મન વચન કાયાના યોગ પણ એવા સ્થિર થઈ જાય છે કે એકવાર હરણ ભૂલી જાય કે આ મનુષ્ય છે કે શિલા છે. આવે છે એવું કંઈક આવે છે ને? શેમ આવે? છ ઢાળામાં આવે છે. હરણ એની ખંજવાળને છે ને, ખાલ ખુજાવતે એવો શબ્દ છે ને. તો કેવું હશે એ દશા કેવી હશે? ફરીથી વિચાર કરીએ ક્યાંથી આ શરૂઆત થઈ. અહીંયા વિશ્રાંતિ રૂપ એટલે નિસ્તરંગ નો અર્થ આપણે લઈએ. નિસ્તરંગ મૂળભૂત કોણ છે? નિસ્તરંગ સ્થિકાળી સ્વભાવ. કયો ગુણ છે એના માટે? નિષ્ક્રિયત્વ. લીધું તો કાલે જ કે સ્વભાવ કેવો છે? નિષ્ક્રિય એટલે એમાં કોઈ જાતનું કંપન નથી. કંપન ત્રણના નિમિત્તે થતા હોય છે, મનના, વચનના અને કાયના. અને એટલા માટે એનાથી ત્રણથી વિરુદ્ધ એ ગુપ્તી છે. તો અહીંયા મુનિરાજના જે ત્રિકાળી સ્વભાવ છે એ કેવો છે? નિષ્ક્રિય છે, અડોલ છે, સ્થિર છે. તો ઉપયોગ પણથી તો સ્થિર થઈ ગઈ છે શ્રદ્ધાની જામી. હવે ઉપયોગ પણ એમાં કેવો થઈ જાય છે? એવો સ્થિર થઈ જાય કે બહારના મન વચન કાયાના યોગની ચંચળતા પણ છૂટી જાય છે. અને કદાચ અનુભવ તો કર્યો જ હશે અથવા ક્યારેક જોયું જ હશે, રૂચિનો વિષય આવે તો ચંચળતા છૂટી જશે. કોઈ નામાં નાનું બાળકને એને પણ બહુ રડતું ચંચળતું હોય ને રમકડું ના ગમતું આપી દો તેને શું થઈ જશે? આ જ પ્રયાસ આપણે કરવાનો છે. સ્વભાવને એવો રૂચિનો વિષય બનાવી દઈએ કે ભટકવું, ઉપયોગનું ચંચળપણું એ છૂટી જાય. તો એ અહીંયા સ્વરૂપ જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, નિસ્તરંગપણે ઉપયોગ સ્વરૂપમાં જામી જાય અને એનાથી ઉજ્જવળતા, પ્રણતિમાં શું થાય છે? ઉજ્જવળ થાય. સમય આ કોની વાત ચાલે છે? અહીંયા અત્યારના તપિકોનો ભેદ છે, ચારિત્રનો ભેદ છે. અને ચારિત્ર કોના પૂર્વક નિયમથી હોય? સમ્યક દર્શન શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જ. એવો કેમ નિયમ હશે? અમે આપણે અંતે તો ચારિત્ર પછી કરવું છે ને, ચારિત્ર શ્રદ્ધા જ્ઞાન કરીને પછી કરવું છે ને. હા, ત્રણેય સાથે આ તો ઉગ્રપણે માની લ્યો, એક દેશને સકલ ચારિત્ર પછી સ્વરૂપાચરણ રૂપે તો એક ત્રણેય છે, પણ ઉગ્ર જે ચારિત્ર છે એ પછી કરવું છે કે નહીં? નથી કરવું, સમ્યક પછી આવે. ચલો અચ્છા, એટલું તો લેવું હોય તમારું, પછી આવવાનું છે ને? એ તો હવે સાચું, પછી આવવાનું. અને પછી આવવાનું છે, પેલું લઈએ તો ફરક શું પડે? અંતે તો કરવું જ છે ને, ફરીથી આવવાનું તો છે કે નહીં? પછી આવવાનું તો પછી આવવાનું, એને કદાચ વહેલું જલ્દી કરી લઈએ તો સારી વાત છે ને, એમાં ખરાબ શું છે? ઈજ પ્રશ્ન છે. એવું શું કામ? પણ કોઈક કામ વહેલું કરી લઈએ તો શું વાંધો છે? જીવનમાં ક્યારેય ક્રમ ભંગ કરીશ નહીં. હાથ ધોવા છે ને તો જેમ પેલા હાથ ધોઈ લેશું. અરે ભાઈ, બગડે પછી ધોવાની વાત છે. શું હોય છે જેની? શું હોય છે? શું હોય છે? હાથ ધોવાનું ક્યારે હોય છે? એમ અહીંયા પેલા તારી શ્રદ્ધા જ્ઞાનનું પેલા મારે ક્યાં વિષયમાં સ્થિર થવું છે એનું જો તને શ્રદ્ધા વિશ્વાસ નથી, સમજણ નથી, સ્થિર ક્યાંથી થાય? તો ક્યારે પણ ક્રમબદ્ધ આ ક્રમ ગુણસ્થાનનો આજકાલનો નથી, અનાદિની આજ ક્રિયા હોય છે. ઘોડા ગાડી હોય, ગાડી ઘોડો ન હોય, છે ને? શું છે એનો ક્રમ કેવો હોય છે? જે જગતમાં જે સહજપણાનો ક્રમ, અને ફરીથી એ ગુરુદેશી ખાસ લેતા, ઉપયોગને તારે સ્થિર કરવો છે, પણ ઉપયોગ કેવો છે? કોઈ વ્યક્તિ કેવા છે એનો આપણે ક્યારે ઉત્તર આપશું? એને જાણશું તો ખબર પડશે તો કેવો ઉપયોગ. એમ જે વસ્તુમાં તારે સ્થિરતા કરવી છે, લીન થવું છે, વિશ્રાંતિ કરવી છે, એ વસ્તુને તને તો હજી તો પેલો વિશ્વાસ નથી, ખબર નથી ચારિત્ર ક્યાંથી આવશે. ચારિત્ર એ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જ હોય છે, અને એટલા માટે સૂત્ર આપ્યું છે ને, સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો એ અહીંયા કે જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, એનો જ અર્થ દેદીપમાન થવું તે તપ છે. પેલા તપની જે વ્યાખ્યા કરી નાસ્તિથી કરી, અને હવે જે કરી કેવી કરી? અસ્તિથી. કે સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ એ પણ એક તપ છે, એક વ્યાખ્યા. એના જ બીજા શબ્દોમાં ચૈતન્યનું એટલે જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું એ પણ તપ કહો, અને પ્રતપન એ થવું એનો અર્થ છે દેદીપ્યમાન. દેદીપ્યમાન ગુજરાતી ખબર હશે? આમ વધારે ઉજાણ, ઉજળો થઈ જાય, ઉજવે જેમ ઓલી લાઈટ ડીમ હોય એમાંથી એકદમ પ્રકાશિત કરે ને, એમ દેદીપ્યમાન એટલે એકદમ ઉજ્જવળ થઈ જાય, પવિત્ર થઈ જાય. આ થવું તે થપ છે. અને એ સમ્યક દર્શન થયા પછી અકસાય સ્વભાવના જોરે આહાર આદિની ઈચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિર થાય તે તપ છે. હવે બેનું કોમ્બિનેશન કર્યું. પેલી કઈ વ્યાખ્યા લીધી? નાસ્તી. પછી સેનાથી લીધી? અસ્થિ. હવે શું છે? કે સમ્યક દર્શન થયા પછી આ પેલી ભૂમિકા, આ નિયમ છે, જે સ્વરૂપને પોતે શ્રદ્ધા જ્ઞાનમાં લીધું છે એમાં હવે સ્થિરતાનો પ્રયાસ છે. તો એ સમ્યક દર્શન થયા પછી હવે કેવો લીધો સ્વભાવ? અકસાય સ્વભાવના જોરે. કોનું અવલંબન લેવાનું છે? કસાયના નિમિત્તો કે અકસાય સ્વભાવને? કે એના જોરે શું થઈ જાય છે? આહાર આદિ શું કરે છે? આપણે શું કરીએ છીએ? આહાર છોડીએ છીએ અને ઈચ્છા રાખીએ છીએ અને તપ માનીએ છીએ. શું કરીએ છીએ? આહાર છોડે છે, ઈચ્છા રાખીએ છીએ અને શું માનીએ છીએ? તપ કર્યું. અરે ભાઈ, પણ કોઈ કામે આહાર લીધો જ નહીં તો તેનો એટલું તપ? ચલો એટલું તો લાગશે કે નહીં? અમને પુણ્ય બંધાશે કે નહીં? આહાર ન શું અભિપ્રાય ને? ચલો થોડું લાગ, પણ આહાર છોડ્યો એનું તો કઈ લાભ થશે કે નહીં અમને? અરે આહાર છોડવો કે લેવો તારા હાથની વાત જ નથી, અને મેં છોડ્યો જો એવો અભિપ્રાય કર્યો તો પુણ્ય ઓછું બાંધીશ ને મિથ્યાત્વનું પાપ વધારે કરીશ. તો શું છે એ? શું નુકસાન મોટું છે? વિપરીત શ્રદ્ધાનું નુકસાન મોટું છે. તારા અલ્પ પુણ્ય છે, મિથ્યાત્વથી પાડો ચાવી જશે, એમાં કાંઈ જ હિત નથી થવાનું. આત્મા પહેલો પ્રથમ શું છે? આહાર ગ્રહણ કરવો એ આત્માનું કાર્ય છે. જળને ગ્રહણ કરે એ આત્મા છે. જળ ભાવે, જળ પણ કોઈ કોઈ ગ્રહણ ન કરે, પલટીને એના રૂપે ન થાય, તો મેં આહાર ગ્રહણ કર્યો. ચલા આત્મા આહાર ગ્રહણ ન કરી શકે ને, કે કરી શકે? અલ્ટિમેટ ના કહે ને, તો કાલથી બંધ આપણે નહીં લઈએ. બસ તમે કહો છો કે આત્મા ભોજન લઈ શકે નહીં, ખાઈ શકે નહીં, તો ક્યારથી છોડું? આજથી કે કાલથી? કાલ ક્યારથી છોડવું છે? ક્યારથી છોડવું? હા, એટલે અબરી પાય ક્યારથી છોડવો છે? આજથી કે કાલે છોડશો? અરે અનંત કાળથી તે ગ્રહણ કર્યો જ નથી. છોડવાને લેવાની વાત છે નહીં કરે છે. આ વાત જીવને એક બે દ્રવ્યની ભિન્નતાનો ભાવ પણ દ્રઢપણે સ્વીકારવામાં નથી આવતો. એટલું બધું એકત્વ અને થઈ ગયું, અને એમ થાય જો એ પરદ્રવ્ય હશે જ નહીં, આહાર નહીં લઈશ તો શરીર ટકશે નહીં, અને શરીર ટકશે નહીં તો હું મરી જાય. સિમ્પલ વાત થઈ ગઈ. હજી નથી અંદરના ભાવમાંથી કેટલી હિંમત પણ નથી આવતી. અરે એમ આપણે એવું માની લેશું, જ્ઞાનીને પરદ્રવ્યથી શરીરથી ભિન્નતા હોય કે નહીં? ન હોય, અને એટલા માટે દરજ ભીખા જ રહેતા હશે ને. કેમ? એ તો એમ માને હું આહાર લઈ શકતો નથી, એટલે દરજ કેવા હશે? ભીખા જ રહે ને. શરીરથી હું ભિન્ન છું અને એટલા માટે શરીર બીમાર જ રહેતું. અરે એના પરમાણુ અહીંયા શરીરમાં આવવાના છે, તો આવ્યા વગર રહેશે નહીં. તું ઈચ્છા કરીશ તો જ ગ્રહણ એનો થાય છે, એનું આવું ક્ષેત્રાંતર થાય છે. એવું નથી, સહજ પૂતગલના પરિણામને સ્વીકારતા નથી. કોના? સહજ પૂતગલના પરિણામને પણ આપણે સ્વીકારતા નથી. અને વાત કરવી છે, મને ચારિત્રમાં તપ થઈ જશે ને, ચારિત્રમાં વ્રત આવી જશે ને. એક સરસ ગુરુદેશિક વ્યાખ્યા, આ તો તપની છે, એક વ્રતની વ્યાખ્યા શું છે? વ્રત કોને કહેવાય? વીટળાઈ જવું. કોને વીટળાઈ જવું? પરણતી સ્વરૂપને એવી વીટળાઈ જાય કે બીજા વિકલ્પો જ ઉભા ના થાય. તો સ્વરૂપને પેલા ઓળખવું તો પડશે કે નહીં? જેમ ઓલું હોય છે ને, વેલ હોય છે ને, એ કોને વીટળાય છે? કોઈ મોટું જાડું થળ કે એવું બધું હોય છે ને, અથવા ઓલું એનો શું કહે, માછડો કે ને, એમ પરણતી કોને વીટળાઈ જાય? સ્વરૂપમાં વીટળાઈ જાય, આ એનું નામ વ્રત છે. અને એવી દશામાં બાહ્યમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની મર્યાદા કરવાના શુભ રાખશે, જે ભૂમિકા યોગ્ય હોય છે. તો અહીંયા તો ચલો ફરીથી, સમ્યક દર્શન થયા પછી અકસાય સ્વભાવના જોરે આહાર આદિની ઈચ્છા તૂટી. તૂટી એટલે ઘણી વાર તો ઉત્પન્ન જ થતી નથી, અને ઘણી વાર આવે છે તો પુરુષાર્થનું એટલું જોર કરે તે તૂટીને સ્વરૂપમાં સ્થિરતા થાય. આ બે વાત શું આવી? ઈચ્છા તૂટી અને સ્વરૂપમાં સ્થિરતા. શું આવ્યું? બે વિરુદ્ધ થયું. ઈચ્છા તૂટશે નહીં તો સ્વરૂપમાં સ્થિરતા થશે નહીં, અને સ્વરૂપમાં સ્થિરતા થશે તો બુદ્ધિપૂર્વકની ઈચ્છા હોય છીટા વગર રહેશે નહીં. આ બે વિરુદ્ધા છે. અને આપણે ઉલટું ઈચ્છાઓના આધારે હું આગળ વધીશ. શું માનીએ છીએ? ઈચ્છાઓ કરીને ઈચ્છા એ કસાય છે, રાગ છે, સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. તો ઈચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે. અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં, હવે જો આ કોની વાત આવી? અંદરની સ્થિરતા, અંદરની ચારિત્ર, અંદરનું તપ, અને એની શું છે? ઈચ્છા નિરોધ અથવા સ્વરૂપ પ્રતપન. હવે આવી જ્યાં ભૂમિકા તૈયાર થાય છે ત્યારે શું થાય છે? હજી પૂર્ણતા થઈ નથી તો અસ્થિરતાનો વિકલ્પ આવે. આ સાથેની વાત કરે. એટલે આ રીતે તપની કઈ પ્રકારની વ્યાખ્યા કરી? એક નિશ્ચય યથાર્થ તપ, અને એની ભૂમિકામાં એક વ્યવહાર તપના વિકલ્પ. શું કામ આવે છે? શું કામ આવે છે? કારણ કે પૂર્ણ નથી, અને પૂર્ણ નથી તો અસ્થિરતાનો કેવો વિકલ્પ આવે એની વાત કરે છે. તો અંદર જ્યાં શબ્દ આવ્યો અંદર જ્યાં, એટલે આજે આપણને પેલી વ્યાખ્યા કરી ઈચ્છા નિરોધ તપ અને પ્રતપનથી સ્વરૂપ પ્રતપનથી તપ, એ કોની દશા, કેવી દશા હતી? અંતરંગ દશા. અને આવી સ્થિતિ જ્યાં હોય ત્યાં સ્થિતિ, સ્થિતિ આવી દશા આવી પ્રણતિ એ હોય ત્યાં વચ્ચે અશુભમાં ન જવા માટે. વચ્ચે શબ્દ વાય પર કેમ વચ્ચે? હા તો સાધક દશા એટલે વચ્ચે શું? ઉપયોગ સ્વરૂપમાં લીન થતો હતો એનાથી છૂટે આવે પાછો અંદરમાં, એટલે વચ્ચે છે ઉપયોગ. જો બહુ સરસ, વચ્ચે શું કામ લીધું છે? ઉપયોગ અંદરમાંથી નીકળીને બહાર રોકાતો નથી. જેમ કોઈને કે આ તો હું જાતો તો વચ્ચે આવી ગયો, એનો અર્થ શું છે? ત્યાં રોકાવાનો નથી. આપણે ક્યારે પણ કહીએ ને વચ્ચે એટલે શું કહે? વાયા કહે ને, વાયા. કોઈ ઓલું હોય છે કે વાયા હોય તો એનો અર્થ શું છે? ટ્રેનમાં કે ઓલો જઈએ, ફ્લાઇટમાં જાય તો આ શું છે? વાયા જાય છે. એનો અર્થ શું છે? ત્યાં ને ત્યાં એ હોલ્ટ રહેતો હશે, ત્યાં બે ચાર દી રોકાઈ જતો હશે. તો શું છે એમ? આ શું છે? આ વચ્ચે, કોની વચ્ચે? બે સુધોપયોગની દશા વચ્ચે. કારણ કે ઉપયોગ જો અંદરમાં બે ઘડી સ્થિર થઈ જાય તો કામ પૂરું થઈ જવાનું. અને એટલા માટે એક બહુ સુંદર છઠ્ઠું ગુણસ્થાન એટલે શું? મુનિરાજનું પ્રમત નામ છે. પોતાના બે સુધોપયોગની દશા વચ્ચેનું સ્થાન છે. અને એ રીતે વિચાર કરીએ, સુધોપયોગમાં જવા માટેની તૈયારી છે, રોકાવાની નહીં. છઠ્ઠું ગુણસ્થાન કેવું છે? રોકાવાનું છે કે ત્યાં છઠ્ઠે આવીને પાછા સાતમીમાં, અને એટલા માટે વચ્ચે આવ્યા હતા. છઠ્ઠે ક્યાંથી આવ્યા હતા? સુધોપયોગ એટલે સુધોપયોગમાં. અને હવે ત્યાંથી ક્યાં જવાના છે? સુધો માટે નામ વચ્ચે છે. છે શબ્દ કે વચ્ચે. આપણે તો કઈ પ્રકારે કેવી આ મુનિરાજની દશા છે એ છઠ્ઠે આવે છે ગમતું નથી. એ તો સ્વરૂપમાંથી પુરુષાર્થની એટલી ઓછપ છે એટલે ચ્યુત થઈ જાય છે. પણ છઠ્ઠે રોકાવું એ એમને સોંપતું પોતાને ગમતું નથી. જેમ કોઈ ઓલું સ્વિંગ હોય ને સરકસમાં, એક છોડીને બીજાને શું કરતા હોય? પકડતા હોય. એમાં કદાચ માની લો ચૂકી ગયા તો એ આર્ટિસ્ટ નીચે પડે, પણ કેવું તરત જ શું કરે કે ન્યા ન્યા રહી જાય કે તરત જ જમ્પ મારે છે. એમ મુનિરાજ સાતમાંથી છઠ્ઠામાં આવે છે, મૂળ સ્વરૂપથી ચ્યુત થયો છું પાછું વચ્ચે. તો એનું નામ વચ્ચે. તો ફરીથી, અંદર જ્યાં આવી સ્થિતિ હોય તપનું ત્યાં વચ્ચે. અને એક વાત, વચ્ચે, વચ્ચે એટલે કોની વચ્ચે? બે સુધોપયોગની વચ્ચે. બે સુધોપયોગ સાતમા ગુણસ્થાનની વચ્ચે એક વાત. પછી બીજું, અશુભમાં જવા માટે, ન જવા, અશુભમાં ન જવા માટે. મુનિરાજ અશુભમાં તો જતા જ નથી, તો એની ભૂમિકામાં શું હોય છે? અનશન વગેરે. અનશન એટલે ઉપવાસ. અનશન શબ્દ સંસ્કૃત છે એટલે નહીં ખબર હોય, નથી બારમાં સાંભળ્યો છે ને અનશન ઉપર ઉતર. અસન એટલે ખાવું. આપણે આવ્યું છે આમાં, આવે છે ને અસન ને પાન ને આવે છે ને, અસન એટલે ખાવું અને અનશન એટલે એનાથી ઓપોઝિટ, ના ખાવું. તો અનશન વગેરે 12 પ્રકારના શુભ ભાવને તપ કહે છે. તે ઉપચારથી છે, એ વ્યવહાર તપ છે. તો આવી દશા છે અને અશુભમાં જતા નથી, તો એમને એ અનશન વગેરે છે ને 12 પ્રકારના તપ કહેવાય છે. એ 6 અભ્યંતર છે અને 6 એ બાહ્ય પ્રકારના એ તપ હોય છે. એમાં અનશન ઉણોદરી બધા છે ને, આપણે આવશે તપમાં આવશે 12 પ્રકારના. એ ઉણોદરી, ઉણોદરી એટલે અલ્પ ખાવું, અનશન એટલે ઉપવાસ આદિ કરો, એ પ્રકારના 12 પ્રકારના તપ. એમાં અનશન વગેરે 12 પ્રકારના શુભ ભાવને તપ કહેલ છે. એક ફરીથી અહીંયા વિચાર કરીએ, તપ શું છે? સાત તત્વોમાંથી આપણે વિચાર કરીએ, તપ શું છે? ક્યુ તત્વ, તપ એ ક્યુ તત્વ છે. નિજરા છે. ચલો આગળ હજી કોઈ તપ. સાત તત્વ માં તપ કયું છે? સંવર. સંવર જ્યાં અહીંયા આપણને ઉપચાર જે આવ્યું છે એ આશરો બંધરૂપ છે, અને જેટલી વિતરાગતાની પહેલી વાત કરી એ સંવર નિજરા રૂપ છે. તપમાં સુધીની વૃદ્ધિ લઈને એને નિજરા આપણે કહી શકીએ છીએ, પણ એ વિતરાગતા રૂપ છે માટે સંવર. બાકી એ ચારિત્રની ઉગ્રતા એ આશરો બંધરૂપ છે, કારણ કે એમાં ઈચ્છા છે. અને વાયમાં શરીરની એ પ્રકારનું પ્રણમન છે એ અજીવ તત્વ છે. આપણે શેમાં માન્યું છે? શરીરની ક્રિયાનું થાય છે એને આપણે તપ માની લઈ. તપમાં ત્રણ પ્રકાર, વાયના એ શરીર આદિમાં અથવા આહારનું આવવું ન આવવું, ઉણદ્રી આદિ થાય છે એ બધું શું છે? એ તો પૂતગલનું પરિણમન છે, એ અજીવ તત્વમાં જાય. તે વખતે આહાર ન લેવાનો વિકલ્પ એ શેમાં જાય છે? આશ્રવબંધ તત્વમાં. અને જેટલી શુદ્ધતા છે એ શુદ્ધતા વૃદ્ધિમાં લઈએ ચારિત્રમાં તો એમાં આવે છે, નિજરામાં એ આવે છે. આ રીતે ત્રણ પ્રકાર છે. અહીંયા તો શરીરની ક્રિયાને આપણે શું માનીએ? શરીરની ક્રિયા તો વ્યવહાર તપ પણ નથી. શેમાં એટલા માટે લીધો? અશુભથી બચવું આ એનું નામ વ્યવહાર તપ છે, અને શુભ અશુભથી બચવું એનું નામ નિશ્ચય તપ છે. બાકી તો શરીરમાં આહાર આવવો ન આવે એ બધું શું છે? પાવું અમને આકરું પડે તો તમે બહુ તપની તો બહુ કેવી હાઈ ડિગ્રીની તમે વ્યાખ્યા કરી દીધી ને. અમને એ ન થાય તો કમસેમ આટલું તો કરવા દો અમને. શરીરમાં ખોરાક ન લઈએ એટલું તપને. ફરીથી, પોતાની શક્તિ ન હોય તો ભાવના કરવી, વિરુદ્ધતા ન કરવી. પોતાની શક્તિ બધાને હોય છે એવું નથી. બધા જ તીર્થંકરો એ કઈ છ છ મહિનાના પછખાણ નહોતા લીધા, પોતપોતાની શક્તિ હતી એ પ્રમાણે લીધો. તો પણ ક્યારે માર્ગની વિરુદ્ધતા કરવી નહીં. માર્ગની વિરુદ્ધતા આપણા માટે મહા અહિતનું કારણ થવાનું. તો અહીંયા એ બેની વાત કરી કે જે જ્યારે અંદરમાં સ્વરૂપમાં સ્થિર ન થઈ શકતા હોય ત્યારે વચ્ચે અશુભથી બચો, એના માટે શબ્દ આવે છે ને. શું આવે છે શબ્દ સંસ્કૃતમાં? ગુરુદેશી ક્યારેક બોલતા હોય છે અશુભ ન જવા અથવા અશુભથી બચવા માટે, એના માટે સંસ્કૃતમાં અશુભ વંચનાર્થમ શું શબ્દ આવે સંસ્કૃતમાં? અશુભ વંચન, એનાથી બચવા માટે. એનો ગુરુદેશી સરસ અર્થ કરે, અશુભ મોટામાં મોટો અશુભ કોણ છે? મિથ્યાત્વ જેવો કોઈ અશુભ બીજો છે નહીં. મિથ્યાત્વથી બચતો નથી અને કહે છે હું અવ્રતથી મારે બચવું છે. કોઈએ 50,000 લોન લીધી, હવે એને કદાચ માની લ્યો 10 રૂપિયા આપ્યા તો એક શું થાય? એક મીંડું ઓછું થાય કે નહીં? એ ફરીથી જરા ગણતરી તો કરજે. 5,000 છે, એમાંથી 10 રૂપિયા આપ્યા તો એક મીંડું ઓછું થાય કે ના થાય? બેન એક મીંડું તો થાય કે ના થાય? અરે ભાઈ એનાથી કાંઈ થવાનું નથી. અથવા 10 બાકી રાખીને 4,949 આપીશ તો ચાલશે, પણ એ તું એમ માની 10 આપી દીધા એક મીંડું ઓછું થાય એવું નથી. એમ અહીંયા બાયના એવા વ્રતાદિના શું વિકલ્પ કે શરીરની ક્રિયા કરી એટલે મને વ્રત ને તપ ને ચારિત્ર થયું છે એમ નથી. એ શરીરની ક્રિયામાં ચારિત્ર છે જ નહીં, એ જીવનું પરણમન જ નથી તો ચારિત્ર ક્યાંથી કહેશું? અને ચારિત્ર નથી તો ચારિત્રનો એક ભેદ એ તપ ક્યાંથી આવશે? તો અહીંયા બેની એ વાત કરીને તો હવે એ વિચારતી એ કીધું, તેમાં શુભ રાગ રહ્યો છે તે ગુણકર. ગુણકર એટલે નિજરાનું કારણ નથી છે, સંવરપૂર્વક નિજરા છે. અહીંયા સુધીની વૃદ્ધિ રૂપે તપને તો એ જે શુભ રાગ આવ્યો અનશન ઉપવાસ આદિનો, તો એ શુભ રાગ છે એ નિજરાનું કારણ નથી. કારણ કે શુભ રાગ સ્વયં શેનું કારણ થવાનું? બંધનું કારણ છે. અને નિદ્રા કોને કહેવાય? એક દેશ બંધનો અભાવ. નિદ્રા મોક્ષી કેવું છે? સર્વ દેશનો અભાવ છે. અને નિદ્રા કેવું છે? એક દેશ બંધનો અભાવ. તો શુભ રાગ તો સ્વયં આશ્રવ છે, તો બંધનું કારણ છે, તો એ નિદ્રા કેમ થઈ શકે? તો એ જે શુભ રાગ રહ્યો છે, ફરીથી કયો શુભ રાગ? નિશ્ચય તપ પૂર્વકનો વ્યવહારનો જે છે એ કોઈ નિદ્રાનું કારણ નથી. તો શું છે? પુણ્ય પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અસ્થિમાં, અને અંશે અંશે રાગનું ટળવું થાય તે નિજરા છે. પુણ્ય પાપ રહિત, ફરીથી આ નક્કી કરવા જેવું છે. તપ શું છે? શું છે? સાત તત્વમાં ફરીથી તપ શું છે? તપ એ શુદ્ધિની વૃદ્ધિમાં ચારિત્રની મુખ્યતાથી લઈએ તો નિજરા છે, શુદ્ધતા છે, નિજરા છે. એ સમયે જે ઉપવાસ આદિનો વિકલ્પ છે સુખ, એ શેમાં આવશે? આશ્રવમાં, આશ્રવપૂર્વક બંધમાં આવશે. અને તે વખતે શરીરમાં ભોજનનું ના આવી અજીવ તત્વમાં આવશે. આ ત્રણેય જુદું જાણવું પડશે. એમાં કોઈ જ વિચાર ન, એમાં કોઈ જ એમ ન સમજવું. ખોરાક ન આવ્યો, ખોરાક જો ન આવવો એનું નામ જો તપ કહેશું ને, તો નરક નારક પર્યાયમાં 33 સાગર સુધી શું હોય છે? એક અનાજનો દાણો નહીં અને એક પાણીનો. તેને તપ કેટલા, ઉપવાસ કેટલા હશે? નહીં કે ફરીથી આ તો છડાણ વાંચી લીધું છે ને, તીન લોક જો અને હા શું કહે, અભિપ્રાય. વેરી ગુડ. તો તપનો આધાર ક્રિયા થઈ કે અભિપ્રાય થયો? જો એટલું જ સિદ્ધાંત જો ખ્યાલમાં આવતું હોય, તો આધાર સેના ઉપર થયો? અભિપ્રાય ને વિકલ્પ પર આધાર થયો કે અનાજ નો આવ્યો એના ઉપર આધાર થયો? જો એ જ ન્યાય ખબર હોય કે એને ખાવાની તો ઈચ્છા રહી ગઈ, તે અભિપ્રાય તો હતો, અને તો પછી એનો આધાર ખોરાકનું આવવું કે ન આવવું એ ઉપવાસ નથી, પણ અંદરમાં ઈચ્છાનો અભાવ, અભિપ્રાયનો અભાવ, એ ખરેખર તપ છે. સિમ્પલ તો નક્કી થઈ શકે. બીજી રીતે ચલો લઈએ, દેવ પર્યાયમાં એ કેટલો આહાર લે છે? તો ત્યાં પણ એ જ વાત આવશે, એને ઈચ્છા થાય છે, કંઠમાંથી એટલું જરે છે, તો એ ઉપવાસી તો હશે કે નહીં? અરે એ અસંયમી છે. શું છે? એ તો પાકું છે ને. કેટલામ ગુણસ્થાન છે? ચોથું છે. તો કેવું છે? એટલા સાગરોપમ ના આયુષ હોય છે, અને સરવાર સિદ્ધિનું લઈએ તો 33 સાગર, અને નથી તો શું છે? આ કમસે કમ કર્ણાનુયોગ શીખીને પણ આ સિદ્ધાંત સિદ્ધ થઈ શકે. આહારનું ગ્રહણ એ કોઈ ઈચ્છા સાથે રિલેટેડ નથી, તો એ તપ જ નથી. અહીંયા તો ઈચ્છાનો અભાવ એ તપ છે, અને ઈચ્છાનો સદભાવ ત્યાં એ તપ નથી. કદાચ નિશ્ચય તપ સાથે આહાર નહીં લેવાનો વિકલ્પ સ્વભાવ હશે, તેને ઉપચારથી વ્યવહારથી કહેવામાં આવશે. બાકી યથાર્થ તપ તો ઈચ્છા નિરોધ જ હોય છે. તો એ અહીંયા વાત આપણે કે શુભ પુણ્ય પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ થાય અસ્થિમાં, અને અંશે અંશે રાગનું ટળવું થાય. અંશે અંશે કેમ લીધું? ક્રમશ થાય. અનંતાનુબંધી અપ્રત્યાના પ્રત્યાક, એ બધું કેવું છે? ક્રમે ક્રમે જાય છે. માટે અંશે અંશે રાગનું ટળવું થાય તેનું નામ નિજરા છે. પછી એનો વ્યાખ્યા આગળ આવશે. તપસા નિજરા ચ, શેમાં આવે છે આવું કઈ? તત્વા સૂત્રમાં સૂત્ર આવે છે ને, એનો ખુલાસો પછી આગળ આવશે.
એક ભક્તિ લેવામાં આવે છે, એક 5મી રાઉન્ડ બેસો પિંકી બેન ની ભક્તિ લે છે. વિનંતી છે, એક ભક્તિ લે છે.
જયતી ચાર ગતિ કી પાર સે સિદ્ધો કા સંદેશ યે, ચાર ગતિ કે પાર સે સિદ્ધો કા સંદેશ યે, ચેતન આતમ કો ધ્યાના પરમાતમ પદ પા જાના, ચેતન આતમ કો ધ્યાના परमात्म पद पा जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना। जग में कोई नहीं तेरा, जग में कोई नहीं तेरा, जिन धर्म ही है शरण सबका, शुभ मानव तन को पाया, मंगल जैन धर्म पाया, शुभ मानव तन को पाया, मंगल जैन धर्म पाया, मोही जन फरमाएंगे, धन वैभव दिखलाएंगे, मोही जन फरमाएंगे, धन वैभव दिखलाएंगे, विषय भोग में मत फसना, ज्ञानी की संगति करना, विषय भोग में मत फसना, ज्ञानी की संगति करना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना। शुभ देव शास्त्र गुरु काये, मुक्ति मार्ग जो दिखलाए, जिन भक्ति हृदय धरना, और तुम भेद ज्ञान करना, जिन भक्ति हृदय धरना, और तुम भेद ज्ञान करना, मोह तुम्हें बहलाएगा, सुख बाहर दिखलाएगा, चेतन शक्ति नहीं खोना, मोह अंधेरा क्षय करना, चेतन शक्ति नहीं खोना, मोह अंधेरा क्षय करना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना। जग ये जाल घनेरा है, चारों ओर अंधेरा है, जग ये जाल घनेरा है, चारों ओर अंधेरा है, कुछ भी समझ नहीं आता, कोई मार्ग है बतलाता, जिन वाणी बतलाती है, सब स्वार्थ के साथी है, ज्ञान सूर्य तेरे अंदर, तू मुक्ति पथ पर चलना, ज्ञान सूर्य तेरे अंदर, तू मुक्ति पथ पर चलना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, चार गति के पार से सिद्धों का संदेश ये, बोलो चार गति के पार से सिद्धों का संदेश ये, चेतन आत्म को ध्याना, परमात्म पद पा जाना, चेतन आत्म को ध्याना, तम पद पा जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना, सिद्ध शिला पर आ जाना, यह पर्याय सफल करना। सिद्ध शिला पर आ जाना।
परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव, परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव, परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव,